जैसा दुनिया लाइट बन चालू है तो ध्यान लाइट पढ़ना आता है। हमारी भाषा बोलो, ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ज्ञानान्तर्गतस्य ज्ञानाञ्जनानुशलाकय चक्षुं भवितां येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोवेष्टं स्थापितां येन भूतले स्वयं जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासवि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। श्रृंखलाबद्ध सत्संग कार्यक्रम आज छठो दिवस से वक्त अपने चर्चा करी थी कि दरेक व्यक्ति जीवन में मन में शांति प्राप्त करवा माटे अत्यंत कार्यशील होय छे, परंतु मन में शांति मात्र ए व्यक्ति ने प्राप्त थाय छे जे व्यक्ति त्रण वस्तुओने समझे छे। भगवद गीतामा पांचवा अध्यायमा भगवान शांति नु सूत्र समझावे छे। तो कहे छे, જે વ્યક્તિ મને બધા યજ્ઞ તપનો ભોગતા માને છે, પરમ સ્વામી હું એકમાત્ર ભોગતા છું અને એકમાત્ર ભગવાન તરીકે જાણે છે, ઇન્દ્ર ચંદ્ર વરુણ આદિ જેટલા પણ દેવતાઓ છે અલગ અલગ, એ બધા દેવતાઓ મારા આજ્ઞાકારી સેવકો છે। જ્યારે કોઈ વ્યક્તિ જાણે છે કે પરમેશ્વર મારા સર્વશ્રેષ્ઠ શુભચિંતક મિત્ર છે, ત્યારે ભગવાનને પોતાના મિત્ર તરીકે વ્યક્તિ સાચા મિત્ર ખરા મિત્ર એવા મિત્ર કે જે મિત્ર જન્મ જન્મ મારી સાથે રહે છે એવા મિત્ર તરીકે જે વ્યક્તિ મને ઓળખે છે, માત્ર એ વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે, બીજા કોઈને શાંતિ પ્રાપ્ત થતી નથી। પરંતુ આ શાંતિ પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ ભગવાને આપણને સમજાવ્યા કે આ ત્રણ વસ્તુ જાણવાથી શાંતિ પ્રાપ્ત થાય। પરંતુ જ્યારે કોઈ વસ્તુને કોઈ જ્ઞાન કોઈ માહિતી તમે પ્રાપ્ત કરો, તમે કોઈ વસ્તુ જાણો, તો એનો ઉપયોગ થાય તો જ એની મહત્વતા રહે। સમજો કે તમે જરૂર જોરથી એમ એનાઉન્સમેન્ટ કરેલા કે વારંવાર મારા કિસ્સાની અંદર 2000 ની નોટ છે, મારા કિસ્સામાં 2000 ની નોટ છે, મારા કિસ્સામાં 2000, મારી પાસે બહુ પૈસા છે, પરંતુ જ્યાં સુધી તમે એને તમે વાપરો નહીં ત્યાં સુધી કોને ખબર પડે કે તમારી પાસે રૂપિયા છે કે નહીં? જ્યારે તમે જાણો, જ્યારે એ જ્ઞાનનો તમે ઉપયોગ કરો, ત્યારે જ ખબર પડે કે આ વ્યક્તિ પાસે જ્ઞાન છે। चाहे एक ज्ञानी हो कि मूर्ख हो, जहां सुनते छुपो रहे से जहां सुनते बोलो हम सब मुझे कर दो। अंग्रेजी में भी कहवत है, फूल इज अनडिस्कवर्ड अंटिल ही स्पीक्स। मूर्ख व्यक्ति जहां सुनते मूर्ख छे के नहीं ये खबर ना पड़े, जहां सुनते बोलवा हम सब ना, पहले बोलवा हम सब ना रहे, पहले पैसा पड़ी है। ज्ञानी व्यक्ति जयरे जी समझे छे, जी जाने छे, एने पोताना जीवन में एनो उपयोग न करी शके, तो ये ज्ञान प्राप्त करवानो हेतु शू, ये ज्ञान प्राप्त करवानो अर्थ शू। जेम के तमे आज शाळा कॉलेज इंजीनियरिंग कॉलेज लॉ कॉलेज के जे भी तमे પરંતુ આ વસ્તુ ને સમજ્યા પછી જીવન ને જીવવું કેવી રીતે, લક્ષ્ય આપણી સામે સ્થિર થયું કે આપણે મન ની શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, આ લક્ષ્ય આપણે સમય સ્થિર થયું। ઘણા લોકો પ્રથમ ચર્ચા કરી હતી એવી રીતે અલગ અલગ પ્રકારના લક્ષ્ય લઈને જીવન જીવી રહ્યા હોય છે। જીવનની વ્યાખ્યા દરેકની અલગ અલગ પ્રકાર હોય છે। ઘણા લોકો જીવનને એવું વિચારતા હોય છે કે ખૂબ જ સુખમય ચિત્ર પર જીવનનું એના મનમાં કે એકદમ બહુ જ ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરીશ અને કોઈ આઈઆઈએમ આઈઆઈટી પાસ આઉટ થઈશ અને એમાં સુંદર મજાનો મારો પથરી હોય અને સુંદર પથરી હોય સારું સમાજ હોય, આવી જીવનની એક ધારણા આપણા મનમાં બંધાયેલી હોય અને જીવન કહેવાય। ઘણા લોકો જીવનને વિદ્યાર્થી જે બાળક હોય એના માટે જીવન છે રમતનું મેદાન, એ જ્યારે બહાર જાય ત્યારે એને માત્ર રમવા સિવાય બીજું કોઈ એની ઈચ્છા હોતી નથી, એના માટે એ જ જીવન છે સરસ। એન્ટિનાનું બાળક હોય તો એનું જીવનનું લક્ષ્ય છે ભોજન। તમે નાના બાળકોને તમે જોયા હશે, એમનું એમની રુચિ એમનું ચિત્ત એક જ જગ્યા હોય કે ભોજન ક્યાંથી મળે, ખાવાનું ક્યાંથી મળે છે, એક જ એમને રુચિ હોય છે। યુવક યુવતી હોય તો એમના જીવનનું લક્ષ્ય બની જાય કોઈ પાત્રની ખોજ, મોજ મજા, એમના જીવન લક્ષ્ય બની જાય। એવી રીતે દરેક વ્યક્તિ પોતાનું, જેમ જે વ્યક્તિ ધન કમાવા પાછળ લાગેલો હોય છે એનું જીવનનું લક્ષ્ય એક જ હોય છે, ક્યાંથી મને બિઝનેસ પ્રાપ્ત થાય, ક્યાંથી મને બિઝનેસ પ્રાપ્ત થાય। એવી રીતે અલગ અલગ વ્યક્તિ પોતાના જીવનની અલગ અલગ વ્યાખ્યાઓ બનાવે છે, પરંતુ જીવનની સર્વોચ્ચ સિદ્ધિ મનુષ્યને ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે અંતકાલે શરીર છોડતા પહેલા તે ભગવાનનું ચિંતન કરીને સફળ થઈ શકે। ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, અંતકાલે જે મામેવ સ્મરણ ઉત્વા કરેલો, એ અંતિમ ઉદ્દેશ છે જીવનના અંતે મારું સ્મરણ કરીને વ્યક્તિ શરીર છોડે। પરંતુ અલગ અલગ દ્રષ્ટિકોણ એ પરમ સત્ય ના હોઈ શકે, જેવા મેં થોડા બહુ ચર્ચા કરી હતી, અલગ અલગ દ્રષ્ટિકોણ પરમ સત્ય ના હોઈ શકે। શાસ્ત્રમાં એક શ્લોક છે, એ શ્લોક પ્રમાણે દરેક વ્યક્તિનો અલગ અલગ મંતવ્ય હોય, એક જ વસ્તુને લઈને. એક વખત એક સુંદર સ્ત્રી રસ્તા પરથી જઈ રહી હતી અને ત્રણ લોકો એને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ. ત્રણ જણા હતા, એમાં એક હતો યોગી, બીજો હતો ભોગી અને ત્રીજો હતો એક કૂતરો. ત્રણેય લોકોએ પોતાની દ્રષ્ટિકોણથી એને જોઈ. યોગીએ એ સ્ત્રીને જ્ઞાનની દ્રષ્ટિથી જોઈ કે આ એક હાડ માસનું બનેલું શરીર છે અને એની અંદર આત્મા રહેલો છે અને આ શરીર સમયાંતરે નષ્ટ થઈ જશે, પરંતુ આત્માનો નાશ નહીં થાય. બીજો એક વ્યક્તિ હતો, એ તો ભોગી, ઇન્દ્રિય ભોગી. એના માટે એ સુંદરસ્ત્રી માત્ર ભોગ કરવાની વસ્તુ, માત્ર આનંદ ઉપભોગ કરવા માટેનું સાધન થઈ ગયું. અને ત્રીજો હતો કૂતરો, એના માટે જીવતો જાગતો ખોરાક હતો, કારણ કે માંસ એના અંદર શરીરમાં રહેલું માંસ એ હાડકા એ કૂતરાનું ભોજન છે. તો આવી રીતે દરેક વ્યક્તિના અલગ અલગ દ્રષ્ટિકોણ હોય, પરંતુ પરમ સત્ય તો એક જ હોવું જોઈએ. આપણે કોઈ વચ્ચે ચર્ચા કરી હતી કે સચોટ વસ્તુ, આપણે તમને યાદ હોય તો આપણે નાનકડી એક્સરસાઇઝ કરી કે મારા મત પ્રમાણે ઉત્તર દિશા કઈ, તમારા મત પ્રમાણે ઉત્તર દિશા કઈ, દરેકના મત પ્રમાણે અલગ અલગ ઉત્તર દિશાઓ કઈ, પરંતુ સાચી ઉત્તર દિશા કઈ કહેવાય એ તો એક જ હોય. દરેક વ્યક્તિ પોતાની મરજીથી ઉત્તર દિશા થોડી બતાવી શકે ક્યાં ઉત્તર દિશા યા ઉત્તર દિશા. એવી રીતે ભગવાન પણ પરમ સત્ય છે અને જીવન લક્ષ્ય પણ પરમ છે, સત્ય છે. જેમ કે ભગવાન વિશે આપણે ચર્ચા કરી હતી કે કોઈ કહે છે કે પંખો ભગવાન છે, કોઈ કહે છે લાઈન ભગવાન છે, એકદમ થઈ જાય થોડી થોડી વાર એ નહીં. કોઈ કહે છે માઇક ભગવાન છે, કોઈ કહે છે કે હું ભગવાન છું, કોઈ કહે તમે ભગવાન છો. પરંતુ શું ભગવાન આપણા બધાની વ્યાખ્યા ઉપર નિર્ભર કરે છે કે ભાઈ મારી વ્યાખ્યા આવી છે તો આ ભગવાન. પણ તમે માનશો નહીં કે મોટાભાગના લોકો આ પ્રકારે વિચારે છે કે ભાઈ આ તો ભાઈ શ્રદ્ધાનો વિષય છે, તમે જેને ભગવાન માનો એ તમારો ભગવાન. એવું તમે કહી શકો? તમે એમ કહી શકો કે પ્રધાનમંત્રી તો શ્રદ્ધાનો વિષય છે, જેને માનવા હોય માની લેવાનું, એવું કહી શકો તમે? શ્રદ્ધાનો વિષય છે તો ભગવાન ગાંધી તમારી શ્રદ્ધા ઉપર આધારિત હોય. ભગવાન એ પરમ સત્ય છે, તમે એમને માનશો તો પણ એ ભગવાન છે, તમે એમને નહીં માનો તો પણ એ તો ભગવાન રહેવા. જો તમે સૂર્યને પીઠ બતાવો તો સૂર્યનો વાંક છે કે તમારો વાંક છે? સૂર્ય તો એની જગ્યાએ છે, પરંતુ પીઠ આપણે બતાવી રહ્યા છીએ તો આપણે અજ્ઞાનમાં છીએ. એટલા માટે જીવનનું પરમ લક્ષ્ય આપણે વિચારવું જોઈએ કે શું હોવું જોઈએ. અલગ અલગ લોકો અલગ અલગ જે લક્ષ્ય બનાવે છે એ પ્રમાણે અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ. એક વિદ્યાર્થી હતો, એને બસ આ લગભગ હશે 20-25 વર્ષની આસપાસ. તમારી વાત કીધી શું નામ તમારું? યશ. બસ આમને એમની ઉંમરમાં આવશે. એક વખત અમારા મંદિરમાં બેસીને માળા દર્શન કરી રહ્યા હતા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ. તો એક પ્રૌઢ ઉત્પત્તિ ત્યાંથી દર્શન કરવા આવ્યા સાથે જોયું અને યસ માળા કરો. તો એમને કહ્યું અને આ શું કરે છે તું? આખી તારી ઉંમર છે માળા કરવાની? છોકરાઓ દર્શ કરે જે છોકરો તો હોશિયાર હતો કે આમાં શું ખોટું કર્યું? ભગવાન નું નામ જપ કર્યો છે, આમાં શું ખોટું છે? તારી ઉંમર છે, અત્યારે આ કરવાનું છે, તમારે શું કરવાનું છે? અત્યારે તો તારે ભણવું જોઈએ, સારા ડિગ્રી, સારી ડિગ્રી પ્રાપ્ત કરવી જોઈએ, સારા માર્ક હોવા જોઈએ. પછી શું કરવું? મળી ગયા પછી શું કરવાનું? પોતાના પગ ઉપર ઉભું રહેવાનું ક્યાં સુધી? તમારા પિતાજી તન લાવશે, તમે વારો પોતાના પગ ઉપર. આ ચાલો પગ ઉપર ઉભો રહી ગયો, હવે શું કરવું? ધંધો કરો, બિઝનેસ કરો, જોબ કરો, પૈસા કમાવો, પછી શું કરવાનું? મારે પછી શું? એક સારી સંસ્કારી સુંદર કન્યાને વિવાહ કરો, એમને લગ્ન કરો, પછી મારે શું કરવું? અરે લગ્ન કરે ને પછી તારો પોતાનો પરિવાર થશે, સમાજ થશે, તારે દીકરો આવશે, તારે પપ્પા પપ્પા કરશે, તને તું આનંદિત થઈ જઈશ, પછી શું કરું? પછી શું કરો બેટા? છોકરાને પછી ભણાવો પડે, એને ભણાવો, એને તારે પોતાના પગ ઉપર ઉભો કરવાનો છે, એને પગ ઉપર ઉભો કર. પછી શું કરવું? પછી સુંદર સંસ્કારી ઘરની કોઈ સારી કન્યા સાથે એના વિવાહ કરાવી દેવા. આ બહુ મોટી જવાબદારી છે પિતા, કરાવી દીધા પછી શું કરવું? પછી કે એને પુત્ર થશે, એને દાદા દાદા કરશે, દાદા દાદી થશે, પછી તારું નામ થઈ જશે દાદા દાદી તરીકે. પછી શું કરવું? પછી શું કરવાનું? રિટાયર્ડ થઈ જવાનું, પછી આ બધું છોડી દેવાનું. રિટાયર્ડ થઈને પછી શું કરવું? પછી કે હરે કૃષ્ણ કરજે મંદિરમાં બેસીને, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો પેલા કહું, અને આવડું મોટું ચક્ર ઘુમાઈને પાછું હતો ત્યાં ત્યાં જ લાવજો, તો અત્યારે હું શું ખોટું કરું? અત્યારે હું શું ખોટું કરું? ઘણા લોકો એમ વિચારે, ના ના, જીવનનો સ્વાદ તો મળવો જોઈએ. અરે ભાઈ, સ્વાદ લેનારા અમે હજાર જોયા, બધા એક જ જવાબ આપ્યો, કડવું જીવન છે. ઘણા બધું કહે કે ભાઈ, જ્યાં સુધી દુઃખનો સ્વાદ ચાખ્યો ના હોય ત્યાં સુખ ખબર ના પડે. તો અત્યાર સુધી જન્મથી થઈ મોટે થયા, અત્યાર સુધી તમે કયું સુખ પ્રાપ્ત કર્યું? દુઃખ તો મળ્યું છે, અત્યાર સુધી તમે ક્યાં સુખનો સ્વાદ ચાખ્યો છે? એટલા માટે જીવનને એવી રીતે ગોઠવવાનો પ્રયાસ કરવો જોઈએ કે જીવનને તમે ટાળી શકો ભગવાનની સેવામાં. એ ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારના સમયમાં લોકો જીવનને કેવી રીતે ગણે છે? એ નંબર્સથી, આંકડાથી, કોના ખાતામાં કેટલું બેલેન્સ છે, આંકડાથી, બધું આંકડાથી ચાલે, બધું નિર્જીવ વસ્તુથી. એક કહેવાય છે ને કે અત્યારના જીવનમાં એક સાચો દાખલો છે એક જગ્યાએ, કે અત્યારનો અપ્રિય લાઈફ છે જેને આપણે સુખમય જીવન વિચારીએ છીએ, શાંતિવાળું જીવન વિચારીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણી જે પ્રગતિ છે, આપણું વિજ્ઞાન છે, આપણે એક સારી દિશામાં લઈ જશે, પરંતુ એનું પરિણામ અલગ આવે છે. એક વ્યક્તિ હતો, એના દીકરા એક વખત એને પૂછ્યું, લગભગ 10-12 વર્ષનો દીકરો છે, દીકરાએ પૂછ્યું, પિતાજી તમે કલાકમાં કેટલા કમાવો છો? આમ તો આ પ્રશ્ન ખૂબ જ અપમાનજનક છે, કલાકમાં કેટલા કમાવો છો? પણ પિતાજીએ એના ફાધર એને સંયમ રાખ્યો અને કહ્યું, સાચું કહ્યું બેટા, હું કલાકના 10,000 કમાઉં છું. કલાકમાં 10,000 હશે, કોઈ તમામ વ્યક્તિ હશે તો કલાકમાં 10,000 કમાવશે. તો પિતાજીએ કહ્યું, બાળકે કહ્યું કે મને એમાંથી 8,000 રૂપિયા આપશો. પિતાજી વિચારવા લાગ્યા, શું કરવા માંગે છે, આને 8,000 શું જરૂર છે? 8,000 રૂપિયા આપ્યા, એટલે 8,000 આપું તમને. 8,000 રૂપિયા લઈને અંદર ગયો પોતાના રૂમમાં. એની પાસે એના રોજ એને એક નાની બેંક રાખી હતી, એની અંદર રોજ જમા કરતો પૈસા. એની અંદર એના બીજા 2,000 હતા. 8,000 લઈ અને 2,000 એની પાસે જમા કરેલા હતા. આ ભેગા કરીને 10,000 રૂપિયા લઈને એના ફાધરને આપ્યા. એના ફાધરને કહ્યું, આલો 10,000 રૂપિયા, તમે મને 1 કલાક આપી શકશો? અત્યારની આ સિચ્યુએશન લોકો શાંતિ પ્રાપ્ત કરવા માટે, મન સુખી થવા માટે સુખનો ત્યાગ કરી રહ્યા છે. વિચારો, સુખી થવા માટે સુખનો ત્યાગ કરી રહ્યા છે. આપણે આપણા બધા જે મિત્રો છે એ બધાને ભૂલીને આધુનિકરણને, આ ટેકનોલોજીને એને આપણે જીવન સમર્પણ કરી રહ્યા છીએ. એનાથી આખી વ્યવસ્થા બગડે છે, આખી વ્યવસ્થા બગડે છે. કેમ, પહેલાના બધા પહેલાના ઘરોમાં હમણાં 2 દિવસ પહેલાં રાજકોટ ગયો, તે રાજકોટ ઉપર, રાજકોટમાં અમે જે ઘરોમાંથી આજુબાજુ જે પસાર થતા હતા ત્યાં અમે ઘર શોધી રહ્યા હતા કોઈને મળવા માટે. તો ઘર ઉપર બધા નામ લખેલા હોય કે આ ફલાણું, મોટે ભાગે દ્વારકેશ, ગિરિરાજ, ગોવર્ધન, આવા બધા નામ અમને મળતા. એકચ્યુઅલી આ આપણી પ્રાચીન પદ્ધતિ હતી. અત્યારે નંબર થઈ ગયા, અત્યારે તમે કોઈને એડ્રેસ આપશો તો એ બ્લોક ફલાણા ફલાણા નંબર. પહેલાના સમયમાં ઘરનું નામ આવતા કે આ ઘરનું નામ બદલાવન છે, આ ઘરનું નામ, તો એ બધું ચેન્જ થઈ ગયું, બધા નંબર ઉપર આવી ગયા. રોલ નંબર 5 પ્રેઝન્ટ, રોલ નંબર 6 પ્રેઝન્ટ. રોલ નંબર શું કરે, નંબરથી જ કામ થાય. અને બાપા એના સારું નામ આપ્યું છે, ગોવિંદ માધવ નામ બોલો, પરંતુ ના રોલ નંબર. બધી જગ્યાએ તમે જો, પેન નંબર, આધાર નંબર, એકાઉન્ટ નંબર, પ્લેટફોર્મ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, કેટલા બધા નંબર, ચારે બાજુ જ્યાં નંબર જ નંબર, નંબરથી જ આખું ગેમ રમાય. તમે પૂછશો મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતો છો, તમને શું કહેશે, એકાઉન્ટ નંબર આપો. દરેક જગ્યાએ આ નંબર પર જીવન આપણું વ્યવસ્થિત થયું છે, એવી રીતે કે આપણે બધું ઇમ્પર્સનલ, અવ્યક્તિગત અથવા તો બધું મિકેનિકલ થઈ ગયું. એમાં કોઈ જગ્યાએ ભાવનાઓ રહી નહીં, એમાં ભાવના નથી. જેમ તમને એક ઉદાહરણ આપ્યું હતું બફેટનું, ખબર છે તમને, રિસન્ટલી બફેટ અમેરિકાના બહુ ધનવાન વ્યક્તિમાંથી એક છે. એ વ્યક્તિ, એને એવી ઘોષણા કરી, બહુ ધનવાન છે અમેરિકામાં, એને એવું કહ્યું છે કે જો મારા મન, મારા જે મનમાં શાંતિ છે અને એનું રહસ્ય શું છે કે સાંજે 6 વાગે એટલે મારો મોબાઈલનું સ્વિચ ઓફ કરી દઉં. સાંજે 6 વાગે મોબાઈલ સ્વિચ ઓફ કરીને હું મારા પુત્ર પરિવાર ફેમિલીને લઈને છે આખો સાંજનો સમય બધા એમની સાથે કાઢો છું. કોઈની સાથે એ સમય હું કોઈને આપતો નથી, કે હું મારા માત્ર પરિવાર સાથે જ રહું છું. પરંતુ આ બધી જે જીવનની પ્રાથમિકતા હતી બધી બદલાઈ ગઈ, દિવસે દિવસે આ બધું આપણે ગુમાવી રહ્યા છીએ. હવે આવા ભયાનક કાળચક્રની અંદર લોકો એટલું બધું કામ કરે છે, એટલું કામ કરે છે, એટલી બધી ડિમાન્ડ વધી ગઈ છે. બધા તમે જાણતા હશો કે આપણી માંગ એટલી બધી છે મનુષ્યની, કે એટલો પ્રકૃતિ પાસે એનો સાધનો પણ નથી, એટલી બધી ડિમાન્ડ છે. આપણે એટલું બધું ઈચ્છા રાખીએ કે મને આ પ્રાપ્ત થાય, મને આ પ્રાપ્ત થાય.
So then
www.com. અત્યારે આજકાલ છે www.com એટલે want, મારે જોઈએ. પછી શું થાય? એના માટે પછી એમ તો મળે નહી, એટલે પછી વર્ક www. આખો દિવસ ગધેડાની જેમ કામ કરવું પડે, ડે એન્ડ નાઇટ ડ્યુટી, સવાર પડે સાંજ પડે રોજ કન્ટિન્યુઅસ વર્કહોલિક. તમને યાદ હોય તો મેં તમને પ વર્ક સમજાવ્યો હતો, પ ફ બ ભ મ, યાદ હોય તો. પછી પરિશ્રમ, એટલો બધો પરિશ્રમ કરે કે મોંમાંથી ફેણ આવી જાય, ફ ગધેડાની જેમ પરિશ્રમ કરે ને પછી મોંમાં ફીણ આવે, તમારું ખાતું હોય, તમે ત્યાંથી તમે 10 લાખ નો ઉપાડ કરવા માંગતો હોય, ક્યારે થઈ શકે? તમારા ખાતામાં તમે 10 લાખ રૂપિયા ઉપાડવા માંગતા હો તો ક્યારે થઈ શકે? જ્યારે તમારા ખાતામાં 10 લાખ રૂપિયા તમે જમા કર્યા હોય તો. એવી રીતે આપણે આટલી બધી જે ડિમાન્ડ કરીએ છીએ ને, વર્ક, આટલી બધી આપણી ઈચ્છાઓ છે કે આપણે આ વસ્તુ મળે, આ વસ્તુ મળે, તો એ વસ્તુ ક્યારે તમને મળે? તમે એ ખાતામાં જમા કર્યું હોય તો. બાકી વસ્તુ ક્યાંથી મળે? આ ખાતામાં થોડી લઈને આપવાના હતા તમે. બધી બધી બેંકો તો એવી ના હોય ને. તો પ ફ બ ભ, આટલું કા આટલું બધી મહેનત કરો, એનું બંધન પણ થાય, ફેણ આવે મોમાંથી, અને પ ફ બ ભ ભય લાગે, આટલું બધું મેળવ્યું હવે કે જતું ના આવે, આટલું બધું મેળવ્યું હવે જતું ના આવે, કેટલી બધી મહેનત કરવી પડે એના માટે. કટથ્રોટ કોમ્પિટિશન, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ, હા, એટલું બધું કમાય છે, એ લોકો પાસે એટલું બધું ધન છે, છતાં પણ તમે એને પૂછો ને કે સાહેબ તમે એટલું બધું તો કમાઈ દીધું, આટલા બધા તો પૈસા તમારી પાસે, છતાં પણ તમે હજી એને એ ધંધાની અંદર હજી એક્સપાન્શન માટે મિટિંગો કરો, તેને વિચારશું હોય એટલે 399 અનલિમિટેડ આપે, મારે કંઈક તો કરવું પડશે ને. તો ગળાકાપ સ્પર્ધાઓ શેના માટે? ભય, ભય, પ ફ બ ભ અને છેલ્લે મ. પરિશ્રમ કરો, ફીણ પણ મોમાંથી નીકળી જાય, બદ્ધ થઈ જાઓ તમે પોતાના નિયમોથી કર્મોથી, એનો ભય લાગે તમને, અને છેલ્લે અંતિમ પેકેજ મૃત્યુ ઓલ ટુગેધર. બધું આટલું બધું કર્યા પછી છેલ્લે તમને મળે સુંદર પુરસ્કાર મૃત્યુ, તમારા હાથમાં કશું ના. આટલું સુંદર તમને ભગવાને આખી વ્યવસ્થા ગોઠવી આપી, પરંતુ આપણે એ વ્યવસ્થાને ભૂલીને ફાલતુ કાર્યની અંદર, ફાલતુ કામમાં આપણું આખું જીવન બગાડી જાય. એની અંદરથી આપણને એટલી હદે વ્યસ્ત થઈ ગયા છે આપણે જીવનમાં કે આપણને કોઈ એમ કહે છે ને ભગવદ્ ગીતા વાંચો તો કાનથી અસલી પાછું જતું રહે વાક્ય, અમને ઘૂસે જ નહીં. ભગવદ્ ગીતા વાંચો, ભગવદ્ ગીતા વાંચીને કોનો ફાયદો થયો? પહેલો પ્રશ્ન આવું છે. આ પ્રકારનો સત્સંગ કાર્યક્રમ અહીંયા આપણે કર્યો, અચ્છા છઠ્ઠો સત્સંગ છે, પણ આ કાર્યક્રમની અંદર આપણે અનેક વસ્તુ શીખવા મળી, અને અનેક વસ્તુ એવી હતી કે જે કડવું સત્ય પણ હતું કે જે આપણે સ્વીકારવું પડ્યું, કારણ કે આપણે પણ જાણીએ છીએ કે આ સત્ય છે, આપણે પણ જાણીએ છીએ, પરંતુ આપણી આસક્તિ એટલી બધી તીવ્ર છે દરેક વસ્તુની અંદર કે આપણે હાર માનવા તૈયાર નથી. આપણે એમ વિચારી રહ્યા છીએ કે ભલે લોકોને જે કહેવું હોય કહેશે, હું તો એ જ કરીશ જે મેં ધાર્યું છું, જે હું કરવા માંગુ છું, મારી ઈચ્છા ઉપર કોઈનો અંકુશ નથી, હું જ મારી ઈચ્છાનો રાજા છું. આ વિચારધારાના કારણે આપણે મોટામાં મોટી તકો પણ ગુમાવી દઈએ છીએ. એટલે આને સારી સારા શબ્દોમાં કહેવાય અહંકાર. આ અહંકાર છે, એ અહંકાર આપણને ભગવાનના સંદેશ સામે ઝૂકવા દેતો નથી, ભગવાનના આદેશ સામે ઝૂકવા દેતો નથી. પરંતુ જો તમે ભગવાનને આદેશને નમ્રતાથી પાસે સ્વીકાર કરો અને ગ્રહણ કરો, તો તમે જીવન શક્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. એક વિદ્યાર્થી હતો, એની ઈચ્છા હતી કે જીવન સફળ બનવા માટે કંઈક કોઈ બુક હોય આપણે વાંચીએ, એમાં કંઈક મળી જાય. તો એક લાઇબ્રેરીમાં ગયો, લાઇબ્રેરીની અંદર બધી પુસ્તકો જોઈ, અલગ અલગ પુસ્તકો જોઈ. એની ઈચ્છા હતી કે એવી કોઈ પુસ્તક મળી જાય કે જીવનનું રહસ્ય બતાવે, સફળતાનું રહસ્ય. તો એક પુસ્તકનું નામ હતું સિક્રેટ ઓફ સક્સેસફુલ લાઈફ, એવું કોઈ પુસ્તક હતું જીવનની સફળતાનું રહસ્ય કરે. તેનાથી વાહ, બહુ સરસ પુસ્તક હશે, તરત જ એને હાથમાં લઈ લીધું, વાંચવા લાગ્યું. આખું પુસ્તક ફેરવતો રહ્યો, પાના ફેરવતો રહ્યો, પાના ફેરવતો રહ્યો, પાના કલાકો વીતી ગયા. એને ક્યાંય કોઈ પણ પાના ઉપર એવું વાંચવા ના મળ્યું કે જીવનની સફળતાનો માર્ગ છે, રહસ્ય છે. આખું બધી આખી કિતાબ પૂરી થઈ ગઈ, આખું પુસ્તક પતી ગયું. છેલ્લા પાને જ્યારે છેલ્લું આખું પુસ્તક પત્યું, ત્યાં કાપ્યું લગાવી દીધી. એ કાપ્યું લખ્યું હતું, જીવનને સફળ બનાવવાનો સિક્રેટ આ કાપડની અંદર છે. છેવટે આખું પુસ્તક વાંચ્યા પછી એને કાબલી ખોલી, આ કાબલીની અંદર લખ્યું હતું કે ચિંતામણી નામે પથ્થર આવે. ચિંતામણી એટલે પેલો જેને સ્પર્શ કરતા એ સોનું બની જાય, એ ભગવત, એ પથ્થર ચિંતામણી. અત્યારે જેવું નહીં કે ચિંતાફળ મણી, એ ચિંતાફળ મણી નહીં, ચિંતામણી. અત્યારની બધી જે ચિંતાઓ છે એ બધાથી પર ચિંતામણી. તો એને એમાં લખ્યું હતું કે દરિયા કિનારે, એડ્રેસ આપ્યું હતું કે આ દરિયા કિનારે તારે જવાનું, ત્યાં અનેક પથ્થરો પડ્યા છે અને એમાંથી એક પથ્થર ચિંતામણી છે. એક પથ્થર ચિંતામણી, એ તો ઉપાડી લે, એ જેને પણ સ્પર્શ કરશે ને એ સોનું બની જશે. તો પેલો ખુશ થઈ ગયો, વાહ, ગયો દરિયા કિનારે. દરિયા કિનારે જઈને જોયું તો ઢગલા બંધ પથ્થરો, બાપરે બાપ, હવે શું કરવું, એ તો શોધવું, ચિંતામણી પથ્થર કાંઈ શોધવું. એમને શું કર્યું, બેસી ગયો, એક પથ્થર ઉપાડ્યો, જોયો ચિંતામણી છે નથી, તો દરિયામાં પાછો નાખી દીધો. પછી બીજો પથ્થર ઉપાડ્યો, બીજો પથ્થર ઉપાડીને જોયું ચિંતામણી છે નથી. પછી મેં જોયું કે પથ્થર કેટલા છે, મેં જોયું પથ્થર અનંત, એટલા બધા પથ્થરો, ડગલા બંધ પથ્થરો. તો લાગી ગયો, એક પથ્થર ઉપાડી દરિયા નાખે, બીજો પથ્થર ઉપાડી દરિયા નાખે, એક કલાક, બે કલાક, એક દિવસ, બે દિવસ, એક મહિના નાખી જ ગયો, પથ્થર ઉપાડી દરિયા નાખી ગયો, પથ્થર ઉપાડી દરિયા નાખી ગયો. મેં એમ થયું એવું કે એક એની આદત પડી ગઈ, પથ્થર ઉપાડી પડી ના માને, પથ્થર પડે દરિયા માને, પથ્થર પડે દરિયા માને. એમાં થયું એવું કે એક સાચે એક પથ્થર ચિંતામણી હતો, એ પણ એને ઉપાડીને દરિયા નાખી દીધો, એના હાથમાં કશું આવ્યું નહીં. આપણે તક ને પણ જતી કરી દઈએ. આપણે વિચારીએ છીએ કે આ બધું તો ચાલતું રહે, ધર્મ ધ્યાન તો આપણે કરતા જ હોઈએ છીએ ને, ભગવાન નું નામ તો આપણે લેતા જ હોઈએ છીએ ને, આપણે પણ ભારતમાં જન્મ થયો છે, આપણા માટે થોડું કઈ નવું છે, પણ આ જ ભાવનાથી આપણે આપણી જે તક છે એ પણ માની લઈએ. ભગવદ્ ગીતાની અંદર ભગવાન પાંચ અલગ અલગ વિષયોની ચર્ચા કરે, જેમાં તેઓ કહે છે, એક છે આત્મા, જેની આપણે ચર્ચા કરી હતી આત્મા, પછી ભગવાન, પછી પ્રકૃતિ, કાળ અને કર્મ. આ પાંચ વિષયોની ચર્ચા ભગવદ્ ગીતામાં કરવામાં આવે છે. એમાં પણ ભગવાન કર્મ કેવી રીતે કરવા એના ઉપર વિસ્તારથી સમજાવે છે. કે છે ને, યોગ કર્મ શું કૌશલ, એટલે યોગ એટલે પેલો અષ્ટાંગ યોગ નહીં, કે પેલું આ આઠ યોગ નહીં, કે આંખો બંધ કરીને પ્રાણાયામ કરો, એ યોગની વાત નથી કરતા ભગવાન. યોગ કર્મ શું કૌશલ, ભગવાન કહે છે ભક્તિ યોગ સર્વશ્રેષ્ઠ છે. છઠ્ઠા અધ્યાયના અંતમાં ભગવાન કહે છે, જે મારું ચિંતન કરે છે નિરંતર અને મારા માટે કર્મ કરે છે એ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ યોગી છે. એટલા માટે કર્મ ઉપર એટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે ભગવદ્ ગીતામાં. કર્મની દિશા વ્યવસ્થિત હોવી જોઈએ. લોકો કહે છે ને, ભગવદ્ ગીતામાં શું છે, બસ કર્મ કરે જાઓ, કર્મ કરે જાઓ, ફળની આશા ના રાખો. પરંતુ આ બોલનાર વ્યક્તિને પણ ખબર નથી હોતી કે એ શું બોલી રહ્યા છે. કર્મ પણ ફળની આશા ના રાખો, એમને એમને કહો કે આને થોડું વિસ્તારથી સમજાવશો આ શું કહેવા માંગે છે. ના, એ તો નથી ખબર, ખાલી એટલું ખબર છે કે આ ગીતામાં આવું કેવું છે. ભગવાન એવા કોઈ ફાલતુ કર્મ કરવા માટે નથી કહેતા, કર્મ તો બધા કરે છે, ત્યાં માટે શું એ યોગી છે. ના, યજ્ઞાર્થાત કર્મ અન્યત્ર લોકયમ કર્મ બંધન, મારી પ્રસન્નતા માટે તું કર્મ કરવાનું, તારે યુદ્ધ કરવું છે એટલે યુદ્ધ કરવાનું નથી, હું કહું છું એટલે યુદ્ધ કરવાનું. આજે કોઈ આર્મીનો ઓફિસર હોય, સેનાનો ત્યાં સીમા ઉપર ઊભો હોય અને એને ગન ચલાવતા આવડે છે, બધું આવડે છે, બધી ટ્રેનિંગ મળેલી છે, સીમામાં સામે પક્ષે શત્રુ પણ ઊભો હોય, પરંતુ બંને સૈનિકમાં એક સૈનિક એવો છે જેને ફાયર એવો આદેશ થયો, ત્યાર પછી ફાયર કરે, ત્યાર પછી એને ગોળી ચલાવી, અને એક સૈનિક હતો જેને ફાયર શબ્દ થયા પહેલા ગોળી ચલાવી દીધી. બંને દેખામાં તો બધા એક જ લાગે ને, કે પેલા એ ગોળી ચલાવી, આ ગોળી ચલાવી, આ એનો પોલીસ આર્મી ઓફિસર, પેલો આર્મી ઓફિસર, પરંતુ એકને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો, છૂટો કરવામાં આવ્યો, અને બીજાને પુરસ્કાર આપવામાં આવ્યો. ગોળી ચલાવી તેને પુરસ્કાર મળે, એટલે જો તમે તમારા ઓથોરિટી ભગવાન તમારા જે સર્વોચ્ચ સત્તા છે એમના આદેશ પ્રમાણે તમે કર્મ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ભાઈ ભલે કર્મ તમારા સાધારણ વ્યક્તિ જેવા દેખાતા હોય, તમે પણ ધન કમાઓ, પરિવારનું પાલન કરો, પરિવારને સંભાળો, કર્તવ્યો નિભાવો, બધું તમે કરતા રહો, પરંતુ તમારો ઉદ્દેશ જો ભગવાનના પ્રસન્નતામાં, ભગવાનને સંતુષ્ટ કરવામાં તમારા જીવનથી તમારા કાર્યોથી, તો એ વ્યક્તિને પુરસ્કાર પ્રાપ્ત થઈ શકે. પરંતુ જો આપણો ઉદ્દેશ્ય આપણા જીવનને માત્ર ખાવ પીવાની મોજ કરવા માટે વ્યતીત કરવો હોય, આપણી પોતાની નામના કેવી રીતે થાય, આપણી પ્રતિષ્ઠા કેવી રીતે થાય, આપણને ધન લાભ પીડા પ્રતિષ્ઠા ઇન્દ્રિય ભોગ આ બધું કઈ રીતે વધારે મળે, જો આ ઉદ્દેશ્યથી આપણે જીવન જીવતા હોઈએ તો પછી આપણે સ્થિર નહીં, આપણે ચોર કહેવાય. એટલા માટે ભગવાન કહે છે માં અનુસ્મર યુદ્ધ છે, પહેલા મારું ચિંતન કર પછી યુદ્ધ કર. ભગવાન ઇન્દ્રિય કહે યદ કરો છે દશકાશી કહો છે. ભગવાન કહે છે કે જે પણ તું કંઈ કરે, જે કંઈ ખાય, જે પણ તપ કરે એ બધું મને અર્પણ કરીને કરો, સ્પષ્ટ કહે છે ભગવાન. આ મન ફાવે એમ કરવાનું નથી કીધું, તું જે બી કરે મને અર્પણ કરીને કરો. તો આનાથી તને કર્મ બંધન નહીં લાગે. જો તું ભગવાનને અર્પણ કરીને કોઈ કર્મ કરીશ તો એ કર્મનું બંધન નહીં લાગે. અને એ રીતે ધીમે 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 કર્મોથી તારી ચેતના શુદ્ધ થવા લાગશે અને શરીરના સ્તરથી ઉપર આવીને તું આત્મા સ્તર પર કામ કરતો જઈશ. આવું ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે ભગવદ્ ગીતા. પરંતુ આપણા તકને ગુમાવી દઈએ છે. જે પહેલા કર્મ કર્યા હતા ભૂતકાળમાં એ તો થઈ ગયા, એમાં આપણે કઈ કરી શકીએ? એમાં કશું ન થાય. એને શું કહેવાય? પાસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. પાસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી, જે જતો રહ્યો ભૂતકાળ ઇતિહાસ, એ ઇતિહાસ રહેતો. પાસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી, ફ્યુચર ઇઝ ધ મિસ્ટ્રી. અને ભવિષ્ય જે છે એ રહસ્ય, એ ખબર નથી આપણને શું પ્રાપ્ત થઈ શકે, આગળ શું પરિણામ આવશે આપણને ખબર નથી. પરંતુ આપણા હાથમાં અત્યારે માત્ર વર્તમાન છે, પ્રેઝન્ટ એ આપણા હાથમાં છે. હવે જો આપણે એનો ઉપયોગ સારી રીતે કરીએ તો એ પ્રેઝન્ટ આપણા માટે ઉપહાર થઈ જાય. ભગવાન એટલો મોટો પ્રેઝન્ટ આપણને આપ્યો છે કે આપણે પ્રેઝન્ટનો ઉપયોગ કરીને આપણે ફ્યુચરને ઉજ્જવળ કરી શકીએ. વર્તમાન તમારા હાથમાં છે, પરંતુ જો વર્તમાનનો સાચો ઉપયોગ નહીં કરો તો જીવન નષ્ટ થઈ જશે, વિફળ થઈ જશે. એક સુથારી હતો, મિસ્ત્રી કામ કરતો. તે મિસ્ત્રી કામ આખું જીવન એને કર્યું, મોટી કંપની હતી એમાં. એ મોટી કંપનીમાં મિસ્ત્રી કામ કર્યા પછી છેલ્લો એને વીઆરએસ રિટાયરમેન્ટ લેવાનો હતો, તો એક મહિનો બાકી હતો. તો એના શેઠે એને કહ્યું કે ભાઈ તેટલા વર્ષો મહેનત કરી છે, તો હવે હજી પણ એક જરા મકાન મને બનાવી આપીશ છેલ્લે જતા જતા. પેલા પેલા મનમાં થયું શેઠ એટલી બધા એટલા આખું જીવન તો આપ્યું તમને, ભાઈ છેલ્લે છેલ્લા મહિનો બચ્યો એની અંદર પણ તમે મારો કસ કાઢવા માંગો. એક મહિનો બચ્યો હતો એમાં પણ તમે મારો કસ કાઢવા માંગો. તો એને તમે કઈ નહીં સારું તો હું કરી આપીશ. તો એક મહિના સુધી એને, કારણ કે હવે એને કોઈ ઈચ્છા નહોતી કંઈ કામ કરવાની, એને શું કહ્યું સસ્તામાં સસ્તું લાકડું લઈ આવે, સસ્તામાં સસ્તું લાકડું લાવ્યો, સસ્તામાં સસ્તી સામગ્રી લાવ્યો અને આખું મકાન એને બનાવ્યું એકદમ સસ્તી ક્વોલિટી. અને પછી બનાવ્યા પછી છેલ્લે મકાનની ચાવી આપવા ગયો શેઠને, લોસ વેઠ તમારું મકાન રહ્યું. શેઠે કહ્યું કે બેટા તે આખું વર્ષ આખું જીવન તે મારે ત્યાં નોકરી કરી, મારી સેવા કરી, આટલું બધું એને મહેનત કરી તે આખું જીવન દરમિયાન, હવે તું રિટાયર થાય છે તો મારી ઈચ્છા છે કે આ મકાન તને પુરસ્કાર તરીકે આપો અને આ લે ચાવી તારી. પેલા એના મનમાં હાથમાં લીધું ખબર, પણ પછી વિચારવા લાગે હાય હાય આ શું કર્યું મેં. છેલ્લે જો મેં સારામાં સારી વસ્તુ વાપરી હોત તો આ વસ્તુ મને આપવામાં આવે. એવી રીતે ભગવાન આપણને સારામાં સારું શરીર આપ્યું, મનુષ્યનું શરીર, સારામાં સારું શરીર આપ્યું. હવે આ શરીરની અંદર તમે જિજ્ઞાસા કરી શકો છો કે હું આ શરીર નથી, હું આત્મા છું. તમે જિજ્ઞાસા કરી શકો છો કે મારે જીવનને સફળ કેવી રીતે બનાવવું. તમે જિજ્ઞાસા કરી શકો છો કે શું ખાવું પીવું જીવનને આ રીતે વ્યતીત કરવું, એની ઉપર કોઈ જીવન છે જ નહીં. ભગવાન કહે છે મન મના ભવો મત ભક્તો મર્યાદી માં નમસ્કાર. ભગવાન કહે છે કે હે અર્જુન, ને આખી તમે ગીતા કીધી. હવે ગીતાના અંતિમ સમયમાં છેલ્લો અધ્યાય છે, 18મો અધ્યાય. 18મો અધ્યાયમાં ભગવાન કહે છે કે સર્વ ભૂયતમ ભૂય શૃણુમે પરમમ વચ. હે અર્જુન, અત્યાર સુધી મેં તમને આખી ગીતા કીધી ને એ ભૂલી ગયા. હવે હું તમને કહું છું, સાંભળ. સર્વ ભૂયતમ ભૂય, ભૂય એટલે ફરીથી. સર્વ ભૂયતમ ભૂય, હું તને એ ફરીથી એક વચન કહું છું જે મારું પરમ વચન છે. આખી ગીતાનો સાર તેની અંદર રહેલો છે. ભગવાન કહે છે એવું તને ફરીથી સુનમે પરમમ વચન, મારું પરમ વચન સાંભળ. ઇષ્ટોસ્મિ મે દ્રઢમતિ, તો મને બહુ જ પ્રિય છે એટલા માટે તને કહું છું. તો વક્ષ્યામિ તે હિતમ, એટલા માટે હું તારા હિત માટે આ વસ્તુ પુનરાવર્તન કરી રહ્યો છું, ફરીથી કહી રહ્યો છું. તો અર્જુન, હા હા હા, બતાવો કાંઈ એકદમ શું કહેવા માંગુ, શું કહેવા માંગુ. કારણ કે ભગવાન કહ્યું કે આગળ જેટલું કીધું એ બધા કરતા પણ મહત્વપૂર્ણ વાત તને કહું છું, મારો અંતિમ ઉપદેશ છે તારે. હા, શું છે અંતિમ ઉપદેશ? મન મના, મારામાં મન લગાવો. ભવ મત ભક્તો, મારો ભક્ત બન. મત ત્યાગી, મારી પૂજા કર. માં નમસ્કરું, મને નમસ્કાર કર. મામે વૈશ્યસી સત્યંતે, તો નિશ્ચિત રૂપે મને પ્રાપ્ત કરીશ. મામે વૈશ્યસી સત્યંતે પ્રતિજ્ઞાને પ્રિયોસી મે, કારણ કે તું મને સૌથી પ્રિય મિત્ર છે, તું મને સૌથી પ્રિય છે. હે અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા વિચાર ધારાઓ અને ધર્મનો ત્યાગ કર. જે બધું કીધું મેં તને પહેલા, એ બધું છોડી દે. સર્વ ધર્માન પરિત્યજ્ય, તો શું કરું? મામ એકમ શરણમ વ્રજ, મારા એકલાને શરણાગત થા. એકલાને, બીજા કોઈને નહીં, મારા એકલાને. મામ એકમ, અનન્ય, એવું રીતે નહીં કે પથ્થર એટલા પૂજે દે, એ તો મરતો બધે જ્યાં જ્યાં જેટલી જેટલી જગ્યાએ તે માથું ટેકાઈ દે, એવી રીતે નહીં. હું જ પરમેશ્વર છું. ભગવાન કહે છે હમ સર્વસ્ય પ્રભવો, હું પરમેશ્વર છું, મારા એકલાને સલામત થા. માં એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તારા બધા પાપને નાશ કરીશ, બધા પાપને. આ સુધી કોઈ બ્રહ્માજી, શિવજી, નારદજી, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, આ કોઈએ આવું વચન કોઈ શાસ્ત્રમાં કીધું નથી કે હું તારા બધા પાપને નાશ કરીશ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, તને મોક્ષ આપીશ. મા શુચ, તું ડરીશ નહીં. આ ભગવાનનું પરમ વચન છે. હવે આપણામાં આ શ્રદ્ધા હોવી જોઈએ. જ્યારે ભગવાન કહે છે કે ભાઈ તું મારા શરણે આવો, મારા મને તારા ગાડીનો ડ્રાઈવર બનાવી દે, હું તારા જીવનને ડ્રાઈવ કરીશ, મારા શરણમાં લઈને મારા પર નિર્ભર રહે દરેક વસ્તુ માટે. હવે ભગવાન ઉપર કોઈ વ્યક્તિ નિર્ભર હોય તો એ વ્યક્તિ ક્યારે પણ પાછો વળી શકે, શક્ય છે એવું કહી શકે, બને, પોસિબલ છે એવું. અને આપણે જે બધા પાછા પડીએ છીએ ને જીવનમાં ઘણી વખત, આપણે જીવનની અંદર જે અમુક કસેટ કસોટીઓમાં નિષ્ફળ નીવડીએ છીએ ઘણી વખત, એનું કારણ જ આ છે. કારણ કે આપણે જાત મહેનત બધું કરવા માંગીએ છીએ, આપણે ભગવાનને આપણા માર્ગદર્શક તરીકે નથી લેવા માંગતા. ભગવાનની છત્રછાયા હેઠળ ભગવાનમાં શરણાગત થઈને આપણે કોઈ કાર્ય કરવા માંગતા નથી. ઓકે, તમારે કરવાનું, તમે જવાબદાર. હા, પણ જો તું મારા પ્રસન્નતા મારી પ્રસન્નતા માટે કર્મ કરીશ તો પછી હું બધે તૈયાર. ભગવાન કીધું યુદ્ધ કર, અર્જુને યુદ્ધ કરવાનું શરૂ કર્યું. હવે યુદ્ધ કરવાનું શરૂ કર્યું પછી કઈ સમસ્યા આવે તો કોણ બેઠું છે? કૃષ્ણ હું બેઠું. હવે આખા દિવસ ની અંદર સવાર થી લઈને સાંજ સુધી ઘોડાને દોડાવતા દોડાવતા આખો એક ખેડા થી બીજા ખેડા સુધી જવાનું હતું જયદ્રથ સુધી પહોંચવા, અને એ પણ કમળ વ્યૂ ની અંદર ટેમ્પરરી સૂર્યને કીધું ઢાંકી દીધો, સૂર્ય ઢાંકી દીધો, બધા ખુશ થઈ ગયા, હથિયારો બધા મૂકી દીધા, જયદ્રથ મૂંઝી ગઈ ગયો. ભગવાન સૂર્યાષ્મી કેવી રીતે મારો એને પણ ભગવાન સુજાવ આપ્યો કે જાઓ પેલા શિખંડી ને કહો એ ત્યાં અર્જુન જોડે નથવાડે, એટલે પછી ભીષ્મ નો આજે અંતિમ દિવસ. તો જો ભગવાન ને શરણાગત થઈને કોઈ કર્મ કરવામાં આવે તો ભગવાન અશક્ય વસ્તુને શક્ય બનાવી શકે છે, એમના માટે શું સમજ? અશક્ય વસ્તુને શક્ય બનાવી શકે છે, પરંતુ આપણે શરણાગત થવું પડે ભગવાન. તો આ સમગ્ર જે વિધિ છે ભક્તિ યોગની, એ ભક્તિ ભગવાન કહે સર્વધર્મ મામેકમ શરણમ રજ, શરણાગત થવું. પણ આપણને એ પણ નથી ખબર શરણાગત કેવી રીતે થવાય, આપણને એ પણ નથી ખબર. આપણે શરણ હે પ્રભુ તમારા શરણે જૈન થોડું શરણ ના થવાય, એ તો શબ્દ થઈ જાય, કર્મ થી થોડા થયા શરણાગત. તો શરણાગત થવાની વિધિ કઈ? સમજો કે આ યુગ છે, કળિયુગ છે, તો કળિયુગ ની અંદર આપણે જો સફળ થવું હોય તો એનો કોઈ શોર્ટકટ છે? શોર્ટકટ આજકાલ બધા લોકો શોર્ટકટ માને, દોષો નો સમુદ્ર છે, દરેક ની અંદર દોષ જ ભરેલા છે, દરેક માં દરેક ના મન કાળા મેલા અને કલુષિત છે, દરેક ના હૃદય કલુષિત છે. કલમ દોષ લીધે રાજ અસ્થિ એકો મહાન ગુણ, છતાં પણ એની અંદર એક બહુ મોટો ગુણ છે. આ કળિયુગ નો એક બહુ મોટો ગુણ છે. શું છે ગુણ? કીર્તનાદેવ કૃષ્ણસ્ય, માત્ર કૃષ્ણના નામનું કીર્તન કરવાથી મુક્ત સંકલ્પ બને વ્યક્તિ આ ભાવ સાગર ને પાર કરે છે. માત્ર ભગવાનના નામનું કીર્તન કરવા, એટલા માટે તમે કેમ વારંવાર હરે કૃષ્ણ કીર્તન કરાવતા હોય, તમે કેમ વારંવાર હરે કૃષ્ણ જપ કરવા માટે કહો છો? પરંતુ કળિયુગ ની અંદર ભગવાનના નામમાં ભગવાનની બધી શક્તિ ભરેલી છે. જે ભગવાને ગોળધન ઉપાડ્યો છે ને એ શક્તિ પણ આમાં છે. ભગવાનના જેટલા પણ અવતારો છે, જેટલી પણ શક્તિઓ છે, જે કઈ ભગવાન કરી શકે એના કરતા વધારે શક્તિ એમના નામમાં છે. કહે છે ને એવો પથ્થર બી તેર જાણીએ જિસપે લિખા નામ કહા. રામ ભગવાન પથ્થર નાખવાનો પ્રયાસ કર્યો પણ પથ્થર ડૂબી ગયો. એક વખત હનુમાનને કહ્યું, હનુમાન ની અંદર અહીંયા તો હનુમાને કહ્યું શું છે પ્રભુ? એ સેતુ બંધનું કામ ચાલતું હતું, કાનમાં કેવું છે, બધા સામે જ કેવું. હનુમાન કહે કે હા બોલો કાનમાં શું છે? તો તમે લોકો પથ્થર નાખવાનું બંધ કરવા લાગે. મેં વિચાર્યું લાય હું પણ નહીં હેલ્પ કરવા લોકો. તમે એક પથ્થર લીધો અપમાન નાખ્યો તો બુક કરીને અવાજ આવવાનું નતો રહ્યો પાણી ડૂબી ગયો. શું રહેશે? તો હનુમાન નફા લાગે. હનુમાન કે આમાં શું રહેશે? બહુ સીધી વસ્તુ જોવું. બે વસ્તુ છે. પહેલાં તો તમે જે પથ્થર ઉપાડીને નાખો છો એ ડૂબી જાય એનું કારણ છે જે વ્યક્તિનો ત્યાગ તમે કરો એને કોણ તાકી શકે? ડૂબી જવાનું ને તો જેનો હાથ ભગવાન છોડી દે તે તો ડૂબવાનો છે ને કાયમ માટે. એટલા માટે તો બધા આપણે કહીએ છીએ કે ભાઈ તમે ભગવાનનો હાથ ના છોડો ત્યાં. ભગવાન જે કહે છે એને સમજવાનો પ્રયાસ કરો અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરો. હવે જેને ભગવાનનો હાથ જ છોડી દે તો ડૂબવાનો જ છે ને. એટલે એ પ્રભુ જેને તમે ફેંકશો એ તો ડૂબવાનો છે. અને છતાં પણ તમે જાણવું હોય કે આ પથ્થર કેમ તરી રહ્યો છે તો હું એનું રહસ્ય તમને કહી રહ્યો છું. જેટલા પથ્થર અમે ફેંકી રહ્યા છીએ પાણીની અંદર એ દરેક પથ્થર ઉપર અમે જય શ્રી રામ લખીએ. અમે તમારું નામ લખીએ છીએ રામ. એટલા માટે આ પથ્થર તરે છે પ્રભુ. હવે મને એક રહસ્ય ખબર પડી ગઈ. હનુમાન કહ્યું શું રહસ્ય ખબર પડી ગઈ? હવે એ રહસ્ય ખબર પડી કે તમારા કરતા પણ તમારું નામ વધારે શક્તિશાળી છે. તો ભગવાનનું જે નામ છે એટલું બધું શક્તિશાળી છે. એટલા માટે તમને હાથ જોડીને પગ જોડીને બધી રીતે માથુરામાંની વિનંતી કરીએ છીએ કે હરે કૃષ્ણ મહામંત્ર. જે અમારા કોઈ એક સાંપ્રદાયિક મંત્ર નથી આ. આ યજુર્વેદમાં ભવિષ્ય તો બહુ જ ખરાબ દેખાઈ રહ્યું છે. અને પેલા તમારા શોમાં પેલો એક હમણાં બે દિવસ પહેલા એક નાસ્તિક સાયન્ટિસ્ટ હતો કોઈ એ શરીર છોડી દીધું એને તો બહુ જ સોશિયલ મીડિયા પર બધે છવાઈ ગયો. એને એવું લખ્યું હતું એક જગ્યાએ ભવિષ્યવાણી કે આવતા 100 વર્ષની અંદર આ સંસાર નાશ થઈ જશે. લોકોએ ચંદ્ર પર લેવા જવું પડશે એવી બધી વાત કરી હતી. પરંતુ આ કલયુગનું ભવિષ્ય એટલું ખરાબ છે એવું જાણીને બ્રહ્માજી નારદજીએ કહ્યું કે તમે જરા કોઈ શાસ્ત્ર અથવા જાણો છો વેદ પુરાણ બધું જાણો છો તો જરા થોડુંક શોધીને બતાવો ને કે આ કલયુગની અંદર કોઈ ઉપાય છે કે કોઈ માર્ગ છે? બ્રહ્માજીએ બધા વેદ શાસ્ત્ર આ છે બધું ખોલી પુરાણ વર્ણ બધું ખોલી છેલ્લે નારાયણને કહ્યું નારદ જો આ નિષ્કર્ષ મારો એથી ષોડશકમ નામના આ 16 શબ્દોનો બનેલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે આ 16 શબ્દોનો બનેલો જે મહામંત્ર છે એથી ષોડશકમ નામના કલી કલ્મષ નાશનમ કલયુગના કલ્મષને નાશ કરનારો છે. નાતા પદત રૂપાય હે નારદ નાતા પદત રૂપાય સર્વ વેદેષુ દૃશ્યતે. મેં બધા વેદો જોયા પછી મને બીજો કોઈ ઉપાય ના મળ્યો. છેવટે મને આ એક માર્ગ મળ્યો જે સર્વશાસ્ત્રમાં મને નિચોડ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે ભગવાનના દિવ્ય નામ વિશેષ કરીને હરિકૃષ્ણ મહામંત્ર. એનો પ્રતિ દિવસ જપ કરો અને કીર્તન કરો તો કલયુગના કલ્મષની અસરથી આપણે હંમેશા મુક્ત થઈ જઈશું. આ માર્ગ છે. માર્ગ બતાવે તો માર્ગ ઉપર ચાલવાની જવાબદારી કોની હોય? સમજો કે તમે અહીંથી અમે રસ્તાની બહાર નીકળ્યા. તમે કોઈને પૂછો મારે ગાંધીનગર જવું છે ક્યાંથી જવાનું તો તમને માર્ગ બતાવનાર વ્યક્તિ માર્ગ બતાવશે. રાઈટ? કે તમે અહીંથી નીકળી જઈ જોઈને ટાણી સીતા નીકળી જાય તમને ગાંધીનગર મોકલીશ. તો હવે જે માર્ગ બતાવનાર વ્યક્તિ છે એને તમને બતાવી દે કે જવાનું કઈ રીતે. પછી જવાનું કોને? એ માર્ગ બતાવનાર વ્યક્તિને જવાનું કે આપણે જવાનું? જવાનું તો આપણે ને. માર્ગ આપણને બતાવવામાં આવ્યો છે કે આ કાર્ય કરવાથી જીવનની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકશે. પરંતુ એ માર્ગ ઉપર ચાલવાનું જે કર્તવ્ય છે જે જવાબદારી છે કોની છે? આપણે છે. આપણી સમસ્યા કેવી ખબર છે? આ થાંભલો છે ને, આ થાંભલાને કોઈ વ્યક્તિ આલિંગન આપણે પકડી દે જોરથી વીંટળી જાય થાંભલાને, અને જોરથી વીંટળાય ને જોરથી ચીસો પાડે, છોડો મને છોડો મને છોડો મને છોડો મને, કોણ છોડશે કોણ છોડશે? આપણે છોડવું પડશે ને. હું શું કરું, મારા મનની મારી આસક્તિ એટલી બધી કે હું તો બસ હાથ જોડીને સીધો શરણાગત થઈ છું માયાની સામે. પ્રજા કૃષ્ણ શરણ લેશો તમે તો માયા ક્યારે પણ તમારી પાસે આવશે. કૃષ્ણ સૂર્ય સમ હવે માયા અંધકાર, કૃષ્ણ સૂર્ય સમાન છે અને માયા અંધકાર સમાન. જ્યાં કૃષ્ણ હોય ત્યાં માયા ક્યારે પણ આવી શકશે નહીં. જ્યાં કૃષ્ણ તમામ નહીં માયા લીધા, ત્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ક્યાં જાય છે? એક વખત એક ગુફા, પર્વતની ગુફા હતી, એ ગુફાએ સૂર્યને કહ્યું કે સૂર્ય તમે બધે આખા ગામમાં બધે પ્રકાશ ફેલાવો છો, પણ મારી ગુફામાં તો અંધારું છે, મારી ગુફામાં તો અંધકાર છે, ત્યાં તો તમે નથી આવતા. સૂર્યદેવે કોઈ એમ બતાવી કઈ જતા ગુફા ક્યાં બતાવી, ચાલો આવતા સાથે. સૂર્ય એ ગુફાની અંદર પ્રવેશ કર્યો, પ્રવેશ કરતાની સાથે જ અંધકાર. જ્યાં ભગવાન હોય છે, જ્યાં ભગવાનના ભક્ત હોય છે, ત્યાં અજ્ઞાન કે અંધકાર રહી શકે નહીં. એટલા માટે જીવન સફળ કરવા માટેના જે પાયાના એબીસીડી છે ને, આપણા જીવનની પાયાની પ્રાથમિકતા, એ આપણે શીખવાની જરૂર છે. આપણા જીવનની પણ એબીસીડી છે, જાણો છો એબીસીડી કઈ છે? એબીસીડી છે એ, એ ફોર એસોસિએશન, સંઘ. આપણી સંગતિ સુધારવાની જરૂર છે. આપણા જીવનને સફળ બનાવવાની જે રેસિપી છે એમાં પહેલું છે એ, એમાં આપણા સંગત સુધારવાની જરૂર છે. આપણે રોજ બરોજ એટલા બધા લોકોને મળીએ છીએ, એટલા બધા લોકોની સાથે આપણે ઉઠક બેઠક કરીએ છીએ કે આ બધા લોકોના વિચારોના પ્રભાવ આપણી ચેતના ઉપર આવે છે. આપણે જેનો સંઘ એ દેવ સંઘ એવો ને, તમે જેનો સંઘ કરશો એના વિચાર તમને ફ્રીમાં મળી જશે, એ પ્રમાણે તમે બી વિચારવા લાગશો. તો સંઘ સુધારો, સંઘ સુધારવા માટે સૌથી ઉત્તમ સંઘ શું છે? ભક્તનો સંઘ કરો, કોઈ વૈષ્ણવનો સંઘ કરો, જેને જીવનને ભગવાનને ચરણમાં સોંપી દીધા કોઈ વ્યક્તિનો સંઘ કરો. કારણ કે તમારા અઠવાડિયાનો ડોઝ તમને મળી જશે, એ સંઘ પ્રાપ્ત થઈ જશે. એનાથી આપણે સાવધાન રહીશું દરેક કાર્યમાં. તો સંઘ એ, પછી બી, બી ફોર ભગવદ્ ગીતા. રોજ ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચવાનો પ્રયાસ કરો, વાંચો, ભગવાનની વાણીને સમજવાનો પ્રયાસ કરો. એક તો સંગત સુધારો, બીજું ભગવદ્ ગીતા રોજ વાંચો. એક શ્લોક તો વાંચ્યા ને, એક શ્લોકમાં શું વાંચો છો? તો આપણી જે ગીતા છે, શ્લોક, શબ્દાર્થ, અનુવાદ અને એનો ભાવાર્થ, અને જે ભાવાર્થ છે, ટીકા જે છે, તાત્પર્ય, એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ઉતર્યા. એટલે કોઈના મનની પેદાશ નથી કે પ્રભુપાદ સ્વામીના મનમાં એવું થયું કે આપણે ટીકા લખીએ ને, એવું કશું નથી. બીજા લોકો જે ગીતા ઉપર ટીકા ટિપ્પણી લખે છે, એ પોતાના મન ઘણી બધી વસ્તુઓ લખતા હોય એના મનમાં જે આવે કરી. પરંતુ ભગવાનનો જે સંદેશ છે તેના મૂળ રૂપે રજૂ કર્યો છે પ્રભુપાદજીએ. એ એ ગ્રંથને તમે વાંચો, રોજ એક શ્લોક, એને ના ખબર પડે એમાં કશું પણ, તો કાગળમાં લખો. જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ તમે ભક્તને મળો ત્યારે પૂછો કે હું આ વાંચતો હતો, એની અંદર આ વસ્તુ હું બરોબર સમજી ના શક્યો, આમાં ભગવાન શું કહેવા માંગે છે, તમે મને થોડું વિસ્તારથી કહી શકશો? આ વસ્તુ તમે પ્રશ્ન પૂછો. એ ફોર એસોસિએશન, બી ફોર ભગવદ્ ગીતા, સી ફોર ચેન્ટિંગ. સીથી ચેન્ટિંગ એટલે જપ કરો. મને એવું સાંભળવા મળ્યું કે અહીંયા માળા પણ વિતરણ કરવામાં આવી હતી, તો માળાનો જપ 108 માળકા હોય છે. દરેક માળકા ઉપર આખો મંત્ર બોલવો જોઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, આખો મંત્ર એક માળખા ઉપર એવી રીતે 108 માળખા એટલે લગભગ 5-10 મિનિટનો સમય લાગે. તો મિનિમમ ઓછામાં ઓછી એક માળાનો જપ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, ઓછામાં ઓછી એક માળા. અમે લોકો રોજ 100 માળા કરીએ છીએ રોજ, પરંતુ તમે ધીમે ધીમે આ સ્થિતિને પ્રાપ્ત કરી શકો રહેજો ક્રમે ક્રમે. તો પહેલાં એક માળાથી તમે શરૂઆત કરી શકો. આ ગેરંટી છે, જો તમને ભગવાનના નામનો જપ કરવા પછી જીવનમાં પરિવર્તન ના આવે તો મને કહેજો. અને એના માટે કોઈ ઉંમર નથી, એવું નથી કે ભાઈ આ ઉંમરમાં થાય ને આ ઉંમરમાં ન થાય, પુરુષને થાય સ્ત્રીને ન થાય, ઘરમાં થાય ઘરની બહારમાં થાય કે પછી સ્નાન કર્યા પહેલાં થાય સ્નાન કર્યા પછી ન થાય, આવા કોઈ નિયમ ભગવાનના નામના જપમાં હોતા નથી. નામ નામ અકાલ બહુધા નિજ સર્વ શક્તિ સત્તા પિતા નિયમિત સ્મરણે ન કાલ, આવા કોઈ નિયમ નથી. જ્યારે પણ તમે આ જપ કરવા માંગો, પરંતુ સંખ્યાપૂર્વક જપ કરો. નિયમ રામ કહે છે કે અમારે તો ચાલતું જ રહે, અમારે તો ભગવાનનું નામ મળે ચાલતું જ રહે. પણ ભાઈ ચાલતું રહે છે તો પછી એક માળા ઉપર હાથ ફેરવાનું તો ન માનશે માળા ઉપર. ના ના કે અમે એકદમ નથી માનતા, અમે તો બસ ચાલતું જ રહે. તો ભાઈ અમે ઘણી વખત કહીએ તો સારું, તમે હવે ઊભા ઊભા જ ખાઈ લેજો, કોઈ જગ્યાએ બેસીને ખાતા નહીં. તમે ખાવા માટે કેવી રીતે બેસીને એક સ્થાન બની ગયા, ચોખ્ખી જગ્યા જોવો છો, શાંતિથી બેસી શકાય, કોઈ તમારી અવર જવર ના હોય આજુબાજુ, તમારું સમાજ એકદમ સ્થિર થઈ શકે, મન એકદમ કેન્દ્રિત થઈ શકે, પછી તમે ભોજન કરો. તો ભોજન માટે તમારે આટલી બધી સુવિધા જોઈએ, અને માળા માટે આ બધું ચાલતું જ છે. આ એક બારનું છે, નહીં જપ કરવાનું એક બારનું છે. ના જપ કરવા હોય તો તમારે તો નિરંતર ચાલતું જ રહે. એક માળનો જપ તો હંમેશા કરવો જોઈએ, મિનિમમ એક માળ થાય તો બે કરો, ચાર કરો. એ બી સી ડી ફોર ડાયટ. ડી આપણા જીવનની અંદર માત્ર એ જ ખાવ જે ભગવાનને અર્પણ કરેલો હોય, પ્રસાદ. જે મનમાં આવે એમાં નથી મૂકવાનું, જે જોયું નાખવામાં, જે જોયું નાખવામાં, એના માટે નથી આ આમાં નાખવા માટે નથી. બધું ભગવાનની સંપત્તિ છે, ભગવાનને અર્પણ કર્યા હોય તો અમે રીતે વાપરી શકો. અરે ભાઈ અમે તો એમના પુત્ર છે, એમની સંપત્તિ પણ અમારો અધિકાર છે. કઈ રીતે તમે પુત્ર તરીકે કામ તો કરીને બતાવો કે પુત્ર તો એને કહેવાય કે જે બાપના કયામાં હોય, બાપના કયામાં ના હોય એને તો અમારું પડે ને પછી બાપ જે કે. તો ભગવાનને અર્પણ કરીને તમે ભગવાનને ભૂખ્યા નથી, ભગવાન તમારી ભાવમાં જોવા માંગે છે. અમને એમને કઈ વસ્તુ ખોટ છે, જગન્નાથપુરીમાં 24 કલાક 56 ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે, એ ક્યાં ભૂખ્યા છે? ભગવાન ભૂખ્યા નથી, પરંતુ ભગવાન આપણા પ્રેમના ભૂખ્યા છે, ભગવાન આપણી ભક્તિના ભૂખ્યા છે. ભગવાન તમારી પાસે બીજું કશું નથી માગતા, પ્રેમ માંગે છે. એટલું પ્રેમ પણ તમે નહીં આપી શકો, અને એ પ્રેમની સામે તમને પ્રેમ આપે છે. એ પ્રેમ એવો પ્રેમ આપે છે કે જે પ્રેમ તમે જન્મો જન્મો સુધી તરસ્યા છો એના માટે, એવો પ્રેમ ભગવાન તમને આપવા માંગે છે. તમારા આખો સંસારમાં જે પ્રેમના પ્રેમીના પ્રેમ છે ને, લેલા મતના પ્રેમ, આ બધા પ્રેમ ખાલી આ શરીર પૂરતા સીમિત હોય છે. બહુ બહુ તો દેવદાસ થઈને શરીર ખતમ થઈ જશે, કઈ કામમાં નહીં આવે. એની ખ્યાતિ પણ નહીં રહે લાખો સામે, કોઈ એને યાદ બી નહીં કરે. પરંતુ ભગવાનનો પ્રેમ જે છે એ પ્રેમ નિષ્કલંક નિર્મળ છે, શુદ્ધ છે, સ્વાર્થ રહિત છે, સનાતન છે, સોનાની સમાન પવિત્ર છે. તો એ પ્રેમ ભગવાન તમને આપણને બધાને આપવા માંગે છે. તો એ ભાવ તમારી એ છે, હે પ્રભુ તમે સર્વસ્વનો માલિક છો, પરંતુ મારી ક્ષમતા પ્રમાણે મારાથી જે થયું તે હું ભગવાન તમને રસોઈ બનાવીને ભોગ લગાવું છું યથાશક્તિ. તમે ભગવાનને રોટલી આપશો તો પણ ભગવાન ખાઈ જશે, પકવાન આપશો તો પણ ખાઈ જશે. ભગવાન શું આપો છે એ નથી જોતા, કયા ભાવથી આપો છો એ જોવે છે. ભાવગ્રાહી જાણતા ભગવાન ભાવગ્રાહી, એટલા માટે એ ફોર સંગમ, બી ફોર ભગવદ્ ગીતા, સી ફોર જપ માળાનો જપ કરો, ડી ફોર ડાયટ પ્રસાદ. તમે રોજ જે કંઈ રાંધો એ ભગવાનને અર્પણ કરીને ખાઓ, એમને નહીં ખાઓ. ભગવાન ને અર્પણ કરીને ખાવું. અર્પણ કરતા ના આવડે તો કઈ વાંધો નહીં, એક ફોટો ભગવાન નો ઘરનો મંદિર તો મોટે ભાગે મંદિર હોય છે, પણ ના હોય તો તમે કોઈ પણ ફોટાને ભગવાન ને જે કૃષ્ણ નો ફોટો હોય એની સામે તમે તમારું પ્લેટ મૂકી તમે સગવડ હતો તુલસી પુત્ર એમાં મૂકો, ભગવાન તુલસી થી ખાઈ લે, તુલસી મૂકો અને પ્રાર્થના કરો, હે પ્રભુ કૃપા કરી આને તમે ગ્રહણ કરો, સ્વીકાર કરો. તો એને સ્વીકાર કરો, ભગવાનને જયારે તમે સ્વીકાર કરવાનું પ્રાર્થના કરો ત્યારે ભગવાન તમારી ભાવનાને સ્વીકાર કરે છે. તમે સરસ સિમ્પલ સરળ માર્ગ ભગવાને તમને ભક્તિઓનો આપ્યો છે, આટલો સરળ માર્ગ. હવે આ છોડીને તમે જો તમારી મનમાની કરવા પણ તુલ્યા હોવ, કોઈ સમજો આપણે આપણી મનમાની જ કરવા માંગતા હોઈએ તો કોઈ વાંધો નથી. પુનરૂપી જન્મ, પુનરૂપી મરણ, પુનરૂપી જન્મની બેઠો જશે, તમે પુનઃ જન્મ પ્રાપ્ત કરશો, પુનઃ મૃત્યુ થશે. એક વખત મેં તમને કહ્યું હતું કે એક વ્યક્તિ ધાબા ઉપરથી પોતાને ચડાવતો હતો અને ઊંધો ઊંધો ચાલતો હતો. એક વ્યક્તિએ કહ્યું એને, એ સાવધાન પડી જઈશ પાછળ જો. તો એ વ્યક્તિ એને શું કહ્યું, પતંગ ચડાવો, પતંગ ચડાવું છું, દેખાડું મને. એટલે ઘણા માટે બનતું હોય કે તમને આપણને કોઈ આપણી આંખો ખોલનાર વ્યક્તિ મળી જાય, પરંતુ આપણો અહંકાર એટલો બધો પ્રબળ હોય છે કે આપણે એને પણ કઈ એ હોત નહીં, હું જે કરું છું એ જ, મારે જે કરવું એ જ હું કરીશ, હું કોઈનું સાંભળતો નથી, હું જ મારો ઈશ્વર છું, હું જ મારો ભગવાન છું, મારાથી ઉપર કોઈ સત્તા નથી અને હું જે કહું છું એ જ ધર્મ છે. થઈ ગયું કલ્યાણ. હવે એ માને કે નરકમાં જશે કે સ્વર્ગમાં જશે એના માનવ ઉપર કોઈ લેવા દેવા નથી. વર્તતે કામ કારત, એ વ્યક્તિ શાસ્ત્રોના માર્ગદર્શનની અવહેલના કરે છે અને વર્તતે કામ કારત, અને એ વ્યક્તિ પોતાની મન ગણત ઈચ્છાઓ પ્રમાણે કાર્ય કરે છે. ન સિદ્ધિમ વાતો હતી એને સફળતા પ્રાપ્ત નથી થતી, ન સુખમ એને સુખ મળતું નથી, ન પરામગતિ એને પરમગતિ પણ પ્રાપ્ત થતી. પરંતુ જે અર્જુનની જેમ ભગવાનને કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધ્વા તત્પ્રસાદાન મયા ચિત્. 18મા અધ્યાયમાં છેલ્લે ભગવાન કહે છે, હે અર્જુન મેં તને આખી ભગવદ્ગીતા સમજાવી સંક્ષિપ્તમાં. આખી ભગવદ્ગીતા કીધી, નાઉ યથેચ્છસી તથા કરો. હવે તારી જે ઈચ્છા પ્રમાણે કરે, બીજું કરે તો કર, ના કરે તો કઈ નહીં. ભગવાન એવું નહીં કર્યું એટલે તારે કરવું જ પડશે ના, એથે ચસી તો થાય, તમે ઠીક લાગે તો બીજું કર, ઠીક ના લાગે નહીં. તમને લાગતું હોય કે આ 6 દિવસના સત્સંગની અંદર તમને એવી કોઈ દિશા પ્રાપ્ત થઈ છે કે દિશા ઉપર જો આગળ વધવાથી આપણા જીવનમાં પ્રગતિ થઈ શકે એમ છે, આપણા જીવનની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે એમ છે, આપણા જીવનને આપણે સફળ બનાવી શકીશું, તો આ દિશા ઉપર કાર્ય કરવાની સ્વેચ્છા ભગવાને તમને આપી છે. હવે એ સ્વેચ્છાનો ઉપયોગ તમે તમારી રીતે કરી શકો, એથે છસી થાય. પરંતુ અર્જુન જેવો બુદ્ધિશાળી વ્યક્તિ ભગવાનને શું કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધ્વા, હે કૃષ્ણ તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે, મારી સ્મૃતિ પુનઃ પ્રાપ્ત થઈ છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત પ્રસાદાન મયા ચિત ગતોસ્મિ સ્થિત સંદેહ, સ્થિતોસ્મિ ગત સંદેહ, હું મારા દરેક પ્રકારના સંદેહથી મુક્ત થયો છું, કરિષ્યે વચનં તવ, હવે હું તમે કહ્યું એ પ્રમાણે કાર્ય કરીશ. તો અમે પણ એવી આશા રાખીએ છીએ કે આ બધા બુદ્ધિશાળી લોકો છો અને તમે આ અવસરને તમે મોં ધોવાના જ હતા, લક્ષ્મી ચાંદલો કરવા આવે મોં ધોવાના જ હતા. આ શું અવસર જીવનમાં બાર વાર નથી મળતો. હવે આપણને બેટર લેવ ધેન નેવર, જ્યાં ગયા ત્યાંથી સવાર, જેટલો સમય ગયો ગયો, પણ હવે જે સમય આપણા હાથમાં બચ્યો છે એ સમયનો સદુપયોગ કરીને આપણે ભક્તોનો સંગ કરવાનો પ્રયાસ કરવો, ભગવદ્ગીતા વાંચવાનો પ્રયાસ કરવો, ભગવાનના નામનો જપ કરવાનો પ્રયાસ કરવો, જીવનને નવી દિશા આપવાનો પ્રયાસ કરવો જોઈએ અને એમ કરીને જીવનને સફળ. ભગવાન ક્યારે નથી કહેતા કે બધું છોડી દો, ધન છોડી દો, પત્ની પરિવાર છોડી દો, એવું નથી કહેતું. તમે જે સ્થાનમાં છો એ સ્થાનમાં રહો, પરંતુ મારા માટે કર્મ કરો, મારી પ્રસન્નતા માટે કર્મ કરો. કઈ રીતે કરવું એ ભક્તો તમને શીખવાશે. તો આજે આપણે આ છઠ્ઠો જે સત્સંગ છે આજે પૂરો કરીએ છીએ. અને તમને આ સત્સંગ કાર્યક્રમ જે થયા 6 દિવસ એમાં તમને આનંદ આવ્યો જાણવા મળ્યું કેટલા લોકો તે આમાં સ્વીકૃતિ આપે છે હાથ ઉપર કરે છે. તો તમારી એવી ઈચ્છા છે કે આ પ્રકારનો સત્સંગ કાર્યક્રમ નિયમિત રૂપે થઈ શકે એવી ઈચ્છા ખરી તમારી? એવી ઈચ્છા હોય તો ગુડ ન્યૂઝ એવા મને પ્રાપ્ત થયામાં કે અહીંયા તમારી સાથે જે આખા કાર્યક્રમનું જેમને આયોજન કર્યું છે આત્મમાન કૃષ્ણદાસ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે. આ આ કાર્યક્રમને દર ગુરુવારે ચાલુ રાખવાની ઈચ્છા પ્રગટ કરી છે અને દર ગુરુવારે તમારી સાથે સત્સંગ કાર્યક્રમ થશે. કાર્યક્રમનો સમય રહેશે એ તમે બધી માહિતી આપશે આપવામાં પ્રશ્ન કરું 9 થી 10 એક કલાક સવા કલાક લઈ એટલો સમય પછી ગુરુવાર આ પ્રકારનો સત્સંગ તમને પ્રાપ્ત થશે. અને તમારા જે કોઈ પ્રશ્ન હશે જે કંઈ તમારી જિજ્ઞાસા હશે એ બધાનો ઉત્તર તમને પ્રાપ્ત થશે એથી. કારણ કે અમે જે સંદેશ આપીશું એ સંદેશ અમારા મનગઢત હોતો નથી, જેમ અમે પહેલાં કહ્યું અમે શાસ્ત્ર પર આધારિત સંદેશ તમને આપી શકાય. જો એ શાસ્ત્ર પ્રમાણે જે સંદેશ તમને મળશે એનો તમે લાભ ઉઠાવો. અને આજના કાર્યક્રમ પ્રમાણે તમારે જો કોઈ પ્રશ્ન હોય તો તમે અત્યારે 2-5 મિનિટમાં પૂછી શકો. આજનો કોઈ પ્રશ્ન છે? શરણાગતિ મન વચન અને કર્મથી થાય છે. શરણાગતિ તમારું શરીર પણ ભગવાનના સમય હોવું જોઈએ. શરણાગતિ વિશે આપણા આચાર્ય લખ્યું છે, માનસ દેહ દેહ જો કિછો ભાવ અર્પેલું થવા પડે નંદકિશોર. મારું મન મારું ઘર જે કંઈ છે એ બધું એ નંદ મહારાજના પુત્ર હું તમારા ચરણમાં એને સમર્પણ કરું. સંપદે વિપદે જીવનને મરણને દાયમાં ગયા થવા ઉપર સુખ હોય દુઃખ હોય જીવન હોય મૃત્યુ હોય પરંતુ તમે જ મારા પ્રાણનાથ રહેશો. જનક જનની દહિત તમે તમે જ મારા જનક છો, મારા પિતા મારા પત્ની મારા પરિવારના સદસ્ય બધું જ હે કૃષ્ણ તમે જ છો. હે પ્રભુ તમારી ઈચ્છા હોય કે મને કીડાનો જન્મ મળે તો મને તમારા કોઈ ભક્તના ઘરે કીડાનો જન્મ બનાવે, પણ તમારાથી વિમુખ થઈને મને બ્રહ્માજીનો જન્મ પણ જોઈતો નથી. મુક્તિ મુક્તિ સ્પ્રિહા વિહીન જે ભક્ત જે જેના હૃદયની અંદર ભોગ વાંછા સમાપ્ત થઈ ગઈ છે જેને મુક્તિની કોઈ આકાંક્ષા નથી એવા નિષ્કપટ નિર્મળ ભક્તો જે હોય એનો સંગ પ્રાપ્ત થાય એવા એવી કૃપા મને કરજો. તો એ પ્રકારે શરણાગતિના 6 અંગ છે એ પ્રમાણે આપણે શરણાગતિ સ્વીકારીએ તે સર્વશ્રેષ્ઠ. શરણાગતિના 6 અંગ છે દૈન્ય આત્મનિવેદન ગુપ્તત્વ વરણ અવશ્ય લક્ષ્મી કૃષ્ણ વિશ્વાસ પાલન ભક્તિ અનુકૂળ કાર્ય સ્વીકાર ભક્તિ પ્રતિકૂળ કાર્ય વર્જન અંગીકાર. 6 લક્ષણ છે શરણાગતિ એના આપણે પાછળથી આત્મા કૃષ્ણ પ્રભુ તમારા લોકો સાથે ચર્ચા કરશે. આ 6 અંગમાં શું છે? દૈન્ય વિનમ્રતા, પછી ભગવાન અવશ્ય મારી રક્ષા કરશે વિશ્વાસ નંબર 2 હતો, પછી મારું પાલન ભગવાન જ કરી રહ્યા છે એવો નિર્ધાર 3, આ ત્રીજું અંગ શરણાગતિનું. 4th અંગ છે
આત્મનિવેદન સર્વસ્વ ભગવાનના ચરણમાં સમર્પિત કરવું મારું વચન કર્મ આ ચોથું અંગ છે. પાંચમો અંગ છે ભક્તિને અનુકૂળ કાર્યનો સ્વીકાર કરવો આ પાંચમો અંગ. અને છઠ્ઠું અંગ છે ભક્તિને પ્રતિકૂળ કાર્યનો ત્યાગ કરવો. આ છ પ્રકારે જે વ્યક્તિ શરણાગત થાય છે એ વાસ્તવમાં શરણાગત થાય છે. એટલે તમારી વાત સાચી છે, શરણાગતિ ઉત્તમ ભક્તિ છે, પરંતુ શરણાગતિને આપણે વ્યવસ્થિત રીતે સમજીને એનું પાલન કરીએ તો આપણને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. યસ.
લોકો કહે છે કે કૃષ્ણ સરળ નથી, કૃષ્ણ ચંચળ પ્રકૃતિના છે, કૃષ્ણને પામવા માટે બહુ બધું જપ તપ વ્રત જોઈએ, એનામાં એટલી બધી નિષ્ઠા જોઈએ. શિવજી તો ખાલી જળના લોટાની રાહ જોઈ જાય છે, કૃષ્ણ કેમ નથી?
કૃષ્ણ અત્યંત કૃપાળુ છે, એટલા માટે જ સરળતાથી તમારી ઈચ્છા પૂર્ણ કરતા. કૃષ્ણ એટલા દયાળુ છે, સમજો એક પિતા એવો હોય કે એના દીકરાને જે માંગે આપે, અને એક પિતા એવો હોય કે દીકરો ગમે તે માંગે પણ એને જે ઠીક લાગે જ આપે. કયો પિતા સારો? જે પિતા સમજી વિચારીને પોતાના દીકરાને આપે એ સારો, કે જે ઈચ્છા કરે આપી એ સારો? સમજી વિચારીને આપે જ સારો. આ કૃષ્ણનું કામ આવું છે. એટલે લોકોને થાય કે આ તો કઈ આપતો આપતો જ નથી, પણ તમે માંગો છો એવી વસ્તુ નથી આપણે. ભગવાન સમજી વિચારીને આપશે, જેમ ગમે તેને ગમે તે વસ્તુ નહીં આપી દીધી. હવે શિવજીનો શિવજી કંઈ ખરાબ નથી એનો મતલબ, પણ શિવજીનો સ્વભાવ એવો છે કે સાધુ નરસુ જોતા નથી ને એનો ભક્ત ઉપર ખુશ થઈ જાય, એને ભોળેનાથ કહેવાય, ભોળાનાથ. પણ કૃષ્ણ શું છે, કૃષ્ણ એ ભોળાને જોડે ભોળા, ચાલકને જોડે ચાલક. કૃષ્ણ એ રીતે વ્યવહાર કરે છે, કૃષ્ણનો આ સ્વભાવ છે. એટલા માટે કૃષ્ણ ક્યારે પણ નિષ્ઠુર નથી. કૃષ્ણ એટલા દયાળુ છે, પણ તે વિચારે છે કે જો હું આ અજ્ઞાની માણસને એની ઈચ્છા પ્રમાણે કંઈ આપીશ ને તો આનો ઉદ્ધાર, આને ફાયદો નહીં થાય, નુકસાન થશે. તો શું કરશે? કરતું જ કર, ધમ પછાર કર, કુદાકું કર, જે કરો હું તારે કશો પહોંચું નહીં. ત્યાં કૃષ્ણ આવો છે તેઓ જાતા જે કહેવું હોય કે તમે નહીં આપે. કેમ નહીં આવે? કારણ કે તમારા માટે વસ્તુ સ્વાદી નથી, એટલા માટે નહીં આવે. એ તમારી ઉપર એમને મનમાં કંઈ દ્વેષ હોવાનો નથી કે એને નહીં આપવું ના, એ તો આપવું તૈયાર છે. એમને આપણે સુદામાને ખાલી બહુમાં કદાચ પરફેક્ટ મેલ કરી ગયા, એમને જોડું આપી સુદામાને. કૃષ્ણની પાસે એવી વસ્તુ છે જે આપી શકે એવી શક્તિ કોઈની પાસે નથી. એટલે એમને આગળ એટલું મહત્વનો ખજાનો છે જે તમને કોઈ જગ્યાએ નહીં મળે. તો એ મહત્વનો ખજાનો પ્રાપ્ત કરવો હોય તો તમારે થોડુંક પ્રયાસ તો કરવો પડશે ને, એમને થોડા તમને આપી દેશે. એટલા માટે કૃષ્ણનું તરત પ્રસન્ન નથી થતા. એકચ્યુઅલી તરત પ્રસન્ન થાય છે, પણ તમારી કસોટી, તમારો દ્રઢ નિશ્ચય જોવે છે કે આ ટાઈમપાસ કરવાના છે કે જતો રહેશે. મારે ખાલી શુક્રવાર ગુરુવારે બે કલાક કાંઈ ઊંચું થઈ જવાનું. ટાઈમપાસ કરવા આવે તો ભાઈ ભગવાન વિચારશે હું એની રીતે વ્યવહાર કરીશ. ભગવાન એમ વિચાર કે ના, આજે સચ્ચે હૃદયની અંદર મારા શરણાગત થવાની ઈચ્છા છે, પછી તમે જો પછી તમે જો કઈ કૃષ્ણ કરી રહ્યા. મારું ઉદાહરણ જો, ભગવાન ઉદાહરણ પકડે કોઈ ચિંતા જરૂર નહીં, કૃષ્ણ બધી વ્યવસ્થા કરી ના, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. કર્તવ્ય પછી મારું કર્તવ્ય શું થઈ જાય? જો કૃષ્ણ બધી વ્યવસ્થા કરી આપતા હોય તો મારું કર્તવ્ય શું થાય? મન વચન અને કર્મથી હું કૃષ્ણની સેવા કરું, મારાથી જેટલું શક્ય હોય એટલું હું ભગવાનની સેવામાં જોડાઉં. આ મારું કર્તવ્ય. કૃષ્ણનું કર્તવ્ય શું? જેને શરણાગત હોય એને રક્ષા કરવું, એનું કર્તવ્ય. બીજો કોઈ પ્રશ્ન? હજારો લોકોને મારવા પણ એ પણ ભગવાનના આદેશથી, સમજો હજારો લોકોને, સમજો સમજી લો, એક વ્યક્તિને મારવાથી હજારો લોકોનો ફાયદો થતો હોય તો એ વ્યક્તિને મારવો જે છે એ બંધનયુક્ત છે કે નહીં, એવો પ્રશ્ન છે. પણ એ આજ્ઞા ભગવાન તરફથી થઈ હોવી જોઈએ. આપણે એ વસ્તુનો નિશ્ચય નહીં કરવો જોઈએ કે કયા વ્યક્તિને મારવાથી હજાર લોકો લાભ થશે. હા, આતતાઈઓને મારવામાં પાપ નથી, એવું શાસ્ત્રમાં લખ્યું. એ છ પ્રકારના આતતાઈ હોય એને મારવાનો પાપ નથી, પરંતુ કોને મારવો કોને નહીં મારવો એ તમે ભગવાન પર છો. ભગવાન જેને કહેશે એને મારો, શું મારશે? ભગવાન કહેશે હનુમાન જા લંકાને બાળી દે તો બાળી જશે. બાકી હનુમાન એવો કંઈ એગ્રેસિવ નથી, કંઈ હનુમાન શાંત સ્વભાવના છે. પણ જ્યારે બાળવાનું હોય તો બાળીને બતાવે. જ્યારે અંગતને મોકલ્યો હતો તો અંગતને આશીર્વાદ આપ્યા, જાય બેટા ફેરી વાળી હશે ને કાનમાં કીધું અપમાન કરીને આવ્યો એમને પાછું ના ખાલી હતા. તો એટલા માટે ભગવાન આપણને આજ્ઞા કરે એ પ્રમાણે આપણે કરતે કરો. અર્જુનના કિસ્સામાં ભગવાનની આજ્ઞા હતી એટલા માટે. છતાં પણ શાસ્ત્રના નિર્દેશ પ્રમાણે ક્ષત્રિય ઘણી વખત ધર્મની સ્થાપના કરવા માટે જો કોઈ વ્યક્તિને મારમાંથી હટાવવો પડે જેનાથી સમાજનું કલ્યાણ થઈ શકતું હોય તો એ કારણે અંદર પાપ લાગતું નથી. બીજો કોઈ પ્રશ્ન? એમાં શું છે કે ભગવાન જયારે અવતાર લઈને અહીંયા પ્રકટ થાય રામ તરીકે કે કૃષ્ણ તરીકે, તો એટલું મનુષ્યની જેમ કરતો કામ કરતા હોય એકદમ જાણે બાળક કૃષ્ણ, એ બાળક એને વિશ્વાસ જ ના આવે કોઈને કે આ ભગવાન હોય શકે. એટલું આર્ટિસ્ટ પોતે ડાયરેક્ટર પોતે જ્યારે રોલ કરે તો કેવું થાય, તો એ પોતે જ એટલું ગૂઢ કપટ માણુસ. તો બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ સમજી ના શકે આને, આ વ્યક્તિ મારો બોસ કઈ રીતે હોઈ શકે, આ વ્યક્તિ મારો સ્વામી કઈ રીતે, મારો ભગવાન કઈ રીતે હોઈ શકે. એ પરીક્ષા કરવા ગયા. પરીક્ષા કરવા ગયા તો શું થયું? સૂર્યની સામે દીવો બતાવ્યો. સૂર્ય એમ દીવો બતાવ્યો ભાઈ, હવે બ્રહ્માજીની શક્તિ એટલી દીવા જેટલી અને કૃષ્ણની શક્તિ એટલી સૂર્ય જેટલી. બ્રહ્માજી કે હું મારું યોગ બતાવું, તો ભગવાન કે હવે જો હું મારો યોગ બતાવું જોતું, તો બ્રહ્માજી પોતાની જ માયાથી મોહિત થઈ ગયા. એટલા માટે બ્રહ્માજીનું જે આ મોહિત થવું ભગવાનથી એ એક પ્રકારનો આપણને સંદેશ આપવા માંગે છે કે બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ ભગવાનની ઈચ્છા વગર ભગવાનને જાણી શકતા નથી. એટલે કૃષ્ણ માત્ર એવા લોકોની સમક્ષ જ પોતાને પ્રસ્તુત કરે છે જે લોકો ઉપર એમની કૃપા હોય છે. એટલે જો તમે થોડો પ્રયાસ કરશો તો તમને કૃપા મળશે. કોઈ મૂર્ખ નાસ્તિક વ્યક્તિ ભગવાનને નહીં સમજી શકે, એ ઉપહાસ કરશે, આ તમે લોકો કૃષ્ણને ભગવાન માને એને થોડું ભગવાન કહે, નો પ્રોબ્લેમ. મૂર્ખ વ્યક્તિ ભગવાનનો ઉપહાસ કરશે, પણ જે સાચે જ ભગવાનની કૃપા પાત્ર છે એ સમજી શકશે. એ આપણા ઉદાહરણ માટે છે કે બ્રહ્માજી પણ ના સમજી શકાય કૃષ્ણ. બીજો કોઈ પ્રશ્ન? તમને તો આજે નંબર જવા તૈયાર છે, તમને આજે નંબર જવા તૈયાર છે. ખાલી બસ એના આદેશ પ્રમાણે કામ કરો તો જીવન સફળ થઈ જશે. અને એમના આદેશો ક્યાંથી મળશે? ગીતામાંથી. એમના આદેશો ક્યાંથી મળશે? ભગવાનના ભક્તો પાસે. ભગવાન પોતાના ભક્તોના મુખેથી બોલે છે. એટલે ભગવાનના ભક્તો પાસેથી કે ભગવદ્ ગીતાના માધ્યમથી જો તમે જ્ઞાન પ્રાપ્ત કરશો એ પ્રમાણે જીવનને વ્યવસ્થિત કરશો તો પરિવર્તન થશે. તમે છ મહિના પછી મને કહેજો તમારું જીવન કેવું હોય, તમે પોતે અનુભવ કરી લો. જો જીવન તમારું હશે, આપણે બધી વસ્તુ કરીએ ને, ટ્રાય ઓફર હોય છે તો એક વખત આને પણ ટ્રાય કરી લીધું, ભક્તિને પણ ટ્રાય કરી લીધું,
જો તમે ના સંતોષ થાય તો બીજા જન્મમાં ના કરતા, આ જન્મમાં તો કરો. તો થેન્ક યુ વેરી મચ.
એની એનાઉન્સમેન્ટ.